నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమస్మరి స్వాదాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय चाले छे। एमां आपणे कर्ता कर्म अधिकारनी गाथा 72मी शुरू करी छे। कर्ता कर्म अधिकार एनी गाथा 72 एनो गाथार्थ कर्यो छे अने टीका पण करी छे। टीका માંથી પહેલો પેરેગ્રાફ આખો આપણે પૂરો કર્યો છે અને એના પછીનો જે પેરેગ્રાફ છે ત્યાંથી આપણે સ્વાધ્યાય કરવાનો છે. પણ આપણે આજે પહેલો પેરેગ્રાફ જે છે એ આખો એક ભાગ છે, એની અંદર ચાર વાત આવે છે, તો એ વાતનું સહેજ પુનરાવર્તન કરી અને પછી ગુરુદેવે એના સંબંધી જે વાત કરી છે એ લઈશું અને પછી આ 72મી ગાથાની ટીકાનો જે બીજો ભાગ છે અને ભાવાર્થ છે એને આપણે લઈશું. તો ગાથા 72 એમાં મૂળ વાત એ આવી કે આશ્રવો એ મલિનતા છે, એ ભગવાન આત્માના સ્વભાવથી વિપરીત છે અને એને કારણે એ દુઃખમય છે. અને જેને આવું જ્ઞાન થાય છે એ જીવ એનાથી નિવૃત્ત થાય છે અને એમ આશ્રવોથી નિવૃત્ત થતા એને કર્તા કર્મની પ્રવૃત્તિ અટકે છે, એટલે હવે કર્મનો નવો બંધ પડતો નથી. આ રીતે આ ગાથામાં 31મી ગાથા પછી જે પૂછવામાં આવેલો પ્રશ્ન હતો કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે થાય એનો ઉત્તર કહેવાયો કે જ્ઞાન શેનું કરવાનું છે, આશ્રવનું. કયા પ્રકારે જ્ઞાન કરવાનું છે? તો કે ભેદ જ્ઞાન કરવાનું છે. આશ્રવ અને આત્મા બંને જુદા છે એવું ભેદ જ્ઞાન કરવું અને એવું જ્ઞાન થતાં જ પછી આશ્રવોથી એ નિવૃત્ત થશે. એટલે કે જ્ઞાન દ્વારા એ આશ્રવોથી નિવૃત્ત થાય, જ્ઞાનને કારણે જ એને બંધનો નિરોધ થાય, કર્મ બંધનો નિરોધ થાય. એટલે મુખ્ય વાત શેની છે? ભેદ જ્ઞાનની. આશ્રવ અને ભગવાન આત્મા બંને જુદા છે એવું એને ભેદ જ્ઞાન કરવાનું છે. આશ્રવ દરેક સમયે થાય છે એ વાત ઉપર એને ધ્યાન આપવાની જરૂર છે. આશ્રવ દરેક સમયે થાય છે અને એ એવા ભાવે દરેક સમયે વર્તી રહ્યો છે અને પોતાના સ્વભાવ ભાવે નથી વર્તતો, ત્યારે એને સૌથી પહેલા આત્માનો કેવો સ્વભાવ છે એનો વિચાર કરવાનો છે. અને આત્માનો કેવો સ્વભાવ છે એનો વિચાર કર્યા પછીથી આશ્રવ કેવા છે, આત્મા કેવો છે એમ બંને વચ્ચેનો તફાવત જાણવાનો છે. અને તફાવત જણાશે એટલે ભેદ જ્ઞાન થશે કે ઓ, આ વસ્તુ તો તદ્દન ભિન્ન છે, હું ભગવાન આત્મા જુદો અને આ દરેક સમયે થતું જે પરિણમન એ આશ્રવ સહિતનું એ આ સંસારી દશામાં જે અનાદિથી ચાલ્યું આવે છે તે મારા મૂળ સ્વભાવથી જુદું છે એમ એને ભેદ જ્ઞાન થશે. અને એ ભેદ જ્ઞાન થતાની સાથે જ પછી એને કોઈની રાહ જોવાની જરૂર નહીં પડે, એ તરત જ સ્વયં પોતે એ આશ્રવોથી જુદો પડી જશે. એટલે એની બધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે, આશ્રવ ભાવે પરિણમવાની પ્રવૃત્તિ છે એ બંધ થશે અને પૂર્વના ઉદયો, કર્મના ઉદયો આવ્યા છે ફળ સ્વરૂપે, એની સાથે સંયોગ રૂપે રહ્યા છે અને એમાં એ જોડાતો હતો એ બધું બંધ થઈ જશે, એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જશે કે ના ના આ સંયોગ છે, એ સંયોગો મારા નથી, સંયોગોમાં મારું કર્તાપણું નથી, એમ કરી અને એ એનાથી જુદો પડશે એટલે એને આશ્રવ થશે નહીં, અને આશ્રવ થશે નહીં એટલે કર્મનો નિરોધ થશે. એટલે કરવાનું શું છે? ભેદ જ્ઞાન. કોની વચ્ચે? પોતાનો સ્વભાવ અને આ આશ્રવ ભાવ, એની વચ્ચે ભેદ જ્ઞાન કરવાનું છે. એવા જ્ઞાનથી જ માત્ર એ પોતે બંધ રહિત થઈ શકે, બીજી કોઈ રીત નથી. હવે ટીકાની અંદર આ વાતને સમજાવતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વાત કરી છે એમાં જે પહેલો પેરેગ્રાફ છે એની અંદર ચાર વાત તક લેવામાં આવી, એ પેરેગ્રાફ આપણે કર્યો છે. એમાં ચાર વાત શું આવી છે એ જરાક જોઈએ, અને પછી એ વાતને ગુરુદેવે કઈ રીતે સમજાવી છે એ સમજીએ. પહેલી વાતમાં એમ કહું કે જેમ પાણીની અંદર, તળાવના પાણીમાં કે નદીના પાણી કે જ્યાં પણ, મોટે ભાગે વહેતા પાણીમાં ઓછું જોવા મળે પણ છતાં પણ ત્યાં પણ હોય છે, કે જેમ પાણીની અંદર સેવા, પાણીની અંદર સેવા લીલ ફૂગ, એ લીલ જોવા મળે છે, એ મેલ છે, મલિનતા છે, એવી રીતે આશ્રવો પણ મલિનતા છે અને એ આત્મામાં એ મલિનપણે અનુભવાય છે એટલે એ અશુચિ છે, અપવિત્ર છે. જ્યારે ભગવાન આત્મા તો પવિત્ર છે, સદાય નિર્મળ છે, એ ચૈતન્ય સ્વભાવી છે, એ જ્ઞાયક સ્વભાવી છે અને એ તો અત્યંત પવિત્ર એટલે અત્યંત શુચિ છે, ઉજ્જવળ છે. આશ્રવોની વાત બીજી રીતે પાછી લીધી કે આશ્રવો કેવા છે એ બીજા બોલ તરીકે લીધું, તો કે આશ્રવો તો જળ છે, આશ્રવો ચેતન નથી, એ પોતે જ્ઞાન કરી શકતા નથી, પોતાનું પણ જ્ઞાન કરી શકતા નથી કે પરનું પણ જ્ઞાન કરી શકતા નથી, એવા એ જળ છે. પણ એ બીજાને જણાય છે, એ આશ્રવો એ જળ ભાવે છે અને એ બીજાને જણાય છે એટલે એ ચેતનથી જુદા છે, ચેતનથી જુદા સ્વભાવવાળા છે. એટલે પહેલું જે કહ્યું એ અશુચિ અને બીજું વિપરીતતા, એ બીજું વિપરીતતાની વાત આ રીતે કરી છે. અને એની સાથે એ પણ કહ્યું કે ભગવાન આત્મા જે છે એ તો પોતાને જાણવાવાળો અને પરને પણ જાણવાવાળો એ જ્ઞાતા છે, એટલે વિજ્ઞાન ઘન સ્વભાવરૂપ છે. વિજ્ઞાન ઘન સ્વભાવરૂપ એટલે જ્ઞાન સ્વભાવરૂપી, વિશેષતાથી જ્ઞાન સ્વભાવરૂપી, અને ઘન કહેતા, ઘન કહેતા એમાં બીજા કોઈનો પ્રવેશ ન થઈ શકે, ઘન પદાર્થની અંદર બીજા કોઈનો પ્રવેશ થતો નથી એવો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. એટલે એ પોતે પરને પણ જાણે છે અને પોતાને પણ જાણે એવો છે. એને ચૈતન્ય સાથે એટલે જાણવાનો એનો સ્વભાવ છે એની સાથે જુદાપણું નથી, ચૈતન્ય સાથે એને અનન્યપણું છે. અને એ પછીથી આગળ વાત કરી કે આશ્રવો એ દુઃખ પહોંચાડનારા છે, એ ત્રીજી વાત લીધી. આશ્રવો છે તે દુઃખનું કારણ છે, આકુળતા કરાવનારા છે. જ્યારે એવા આશ્રવો જેના દ્વારા, આશ્રવ એટલે જેના દ્વારા પુણ્ય અને પાપના બંધ પડે છે તે આશ્રવો, શુભાશુભ ભાવો, શુભ અને અશુભ ભાવો છે તે આશ્રવો છે. પાપ અને પુણ્ય આપણે નવ તત્વની અંદર લઈએ ત્યારે જો સાત તત્વ કહીએ તો આશ્રવ કહીએ છીએ, અને નવ તત્વ કહીએ છીએ તો આશ્રવની અંદર પુણ્ય અને પાપ બેને સમાવીએ છીએ. એટલે આશ્રવો શું છે? પુણ્ય અને પાપનો બંધ કરાવનારા એવા ભાવો એટલે શુભ અને અશુભ ભાવો એ આશ્રવો છે. એ આશ્રવો આકુળતા ઉપજાવનારા છે, એટલે જ્યારે થાય છે ત્યારે આકુળતા થાય છે, આત્મપ્રદેશોનું કંપન થાય છે, આત્માની શાંતિ હણાઈ જાય છે. એ શુભ ભાવ હોય તો પણ આત્માની શાંતિ હણાય છે, અશુભ ભાવ હોય તો પણ શાંતિ હણાય છે, એટલે એ આકુળતા ઉપજાવનારા છે, એ દુઃખરૂપ છે અને એ દુઃખનું કારણ પણ છે. એટલે કે એને કારણે બંધ પડે છે, શુભ કે અશુભનો બંધ પડે છે, એટલે પુણ્ય પાપનો બંધ પડે છે. અને એવા કર્મો, પુણ્ય પાપના બંધરૂપે પડેલા જે કર્મો જ્યારે ભવિષ્યમાં ઉદયમાં આવે છે ત્યારે પણ એ દુઃખનું જ કારણ બને છે, સુખનું કારણ બનતું નથી. ભલે પુણ્યનો બંધ પડ્યો હોય અને એ ઉદયમાં આવ્યો હોય તો પણ એને કારણે પણ જીવને, આત્માને આકુળતા જ થાય છે. કોઈ પણ સંયોગ સાથે જોડાતા આકુળતા જ થાય. પુણ્યનો ઉદય વર્તતો હોય, ઘણી સંપત્તિ મળી હોય તો પણ એમાં આકુળતા જ થાય. પુણ્યનો ઉદયને કારણે તમને લોટરી લાગી જાય તો એમાં આકુળતા થાય, એક્સાઇટમેન્ટ આવે, તમારી શાંતિ હોય અણાઈ જાય. તમે શાંત ચિત્તે ધ્યાનનો પુરુષાર્થ કરતા હો અને ત્યાં કોઈ આવીને તમને એમ કે તમને $1,000,000ની લોટરી લાગી છે તો તમે ધ્યાન નહીં કરી શકો, આત્માની શાંતિ બધી અણાઈ જશે. તમને વિકલ્પો આવશે કે હવે $1,000,000 કેવી રીતે લેવા અને ક્યાં મૂકવા અને શું કરવું, એટલે તમે ધ્યાન કરતા હશો તોય ધ્યાન નહીં થાય. કેમ કે રાગ જ્યાં સુધી અંદરમાં પડ્યો છે ને ત્યાં સુધી એવું જ થવાનું છે. એટલે એ આશ્રવો ભલે ને પુણ્યભાવ રૂપે હોય તો પણ શું છે, છેવટે તો આત્માના પ્રદેશોનું કંપન કરાવનારા, આત્માને આકુળતા વ્યાકુળતા કરાવનારા છે. એટલે એ દુઃખનું જ કારણ છે, એ જ્યારે હોય છે ત્યારે પણ દુઃખનું કારણ છે અને ભવિષ્યમાં પણ એને કારણે દુઃખ જ થાય છે. એટલે દુઃખના કારણો છે. જ્યારે ભગવાન આત્મા છે એ તો સદાય નિરાકુળ આકુળતા રહિત છે, એને કારણે કોઈ દુઃખ થતું નથી, એ દુઃખનું કોઈ રીતે કારણ છે જ નહીં, એ તો આનંદ સુખ અને શાંતિનું જ કારણ છે. ભગવાન આત્માનું લક્ષ્ય કરતા, ભગવાન આત્માનો જેવો ભાવ છે એવા ભાવે પરિણમન કરતા સહજ સુખ અને શાંતિનો જ અનુભવ થાય છે. એટલે આ પ્રમાણે આ ત્રણ વાત કહી એ પ્રમાણે જ્યારે એને એવું ભેદ જ્ઞાન થાય છે કે આત્માનો સ્વભાવ અને આશ્રવ ભાવ એ જુદા છે, એવું જ્યારે વેદ જ્ઞાન થાય છે તો એ પછી કોઈની રાહ જોવા ઉભો રહેતો નથી અને તરત જ એ આશ્રવોથી નિવૃત્ત થાય છે. એ આશ્રવથી નિવૃત્ત થાય છે એ ચોથી વાત છે. અને એમાં તો એટલે સુધી કહી દીધું છે કે એ આશ્રવોથી નિવૃત્ત થવાનું જો એને ન થાય તો સમજવું કે એને વેદ જ્ઞાન નથી થયું. અહીંયા ટીકામાં બહુ સરસ રીતે કહ્યું છે કે આશ્રવોથી નિવૃત્ત થાય છે કારણ કે તેમનાથી જે નિવૃત્ત તો ન હોય તેને આત્મા અને આશ્રવોના પારમાંથી સાચા ભેદ જ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. એટલે એવું એને જ્ઞાન થયું હોય, ભેદ જ્ઞાન તો એ આશ્રવોથી નિવૃત્ત થાય 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 ને થાય જ, અને જો નથી થતો તો સમજવું કે હજી એને એવું ભેદ જ્ઞાન થયું નથી. માટે ક્રોધાદિક આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્રથી, જો જ્ઞાન માત્રને અવિનાભાવી સંબંધ, એક વિના બીજું ન હોય એવો સંબંધ કોની સાથે છે, આશ્રવોની નિવૃત્તિ, આશ્રવોથી નિવૃત્તિ, નિવૃત્તિ સાથે એ જ્ઞાનને એવો સંબંધ છે, અવિનાભાવી સંબંધ છે કે જ્ઞાન થાય તો આશ્રવથી નિવૃત્તિ થાય, એટલે આશ્રવો જાય અને આશ્રવો જાય તો એ જ્ઞાન દ્વારા જ જાય, બીજી કોઈ રીતે જાય નહીં. આશ્રવ શું છે? એ સમયે સમયે અજ્ઞાન અવસ્થાની અંદર મિથ્યાત્વ સહિત વર્તી રહ્યો છે ત્યારે એને આશ્રવો છે, અને સમ્યક દર્શન થયા પછી પણ એને આશ્રવ થાય છે, નથી થતા એમ નથી. પણ એ આશ્રવો એ વખતે જે થાય છે, એ રાગાદિના ભાવ, જે શુભાવ જે થાય છે ત્યારે એને એ પોતાથી જુદા જાણે છે, મિથ્યા દ્રષ્ટિ એ રૂપે જ પરિણમે છે, એનાથી જુદો થતો જ નથી. એટલે આશ્રવો છે એ ક્ષણિક છે, એની પર્યાયમાં થાય છે અને એને કારણે જે પરિણામ થાય છે એ પુણ્યને પાપના પરિણામ થાય છે. એ પુણ્યને પાપના પરિણામ કરાવનારા આશ્રવો, એ બધા ભાવો, કોઈ પણ ભાવ અત્યારે આપણે કરીએ તો એ શુભ કે અશુભ ભાવ જ હોય, શુદ્ધ ભાવ ન હોય, એટલે એને આશ્રવ કહેવાય. શુભ અથવા અશુભ ભાવ સિવાય આપણે બીજું કંઈ કરતા નથી. શુદ્ધ ભાવ સિવાય જે ભાવ રહ્યો, અશુદ્ધ ભાવ, એ બે પ્રકારે હોય, શુભ અથવા અશુભ. અને શુભ અને અશુભ ભાવ છે તે આશ્રવ ભાવ છે. તો શુભ અને અશુભ ભાવે જ આ જીવ પરિણમી રહ્યો છે, તો એવા આશ્રવોની પ્રવૃત્તિ અને એવા આશ્રવોની નિવૃત્તિ બે વાત છે. એવા આશ્રવોની પ્રવૃત્તિ તો એને અનાદિથી ચાલી આવે છે, પણ એવી આશ્રવોની નિવૃત્તિ થવી એટલે એને આશ્રવો પોતાથી જુદા જણાવા અને પોતે એ ભાવે ન પરિણમે એવી દશા થાય ત્યારે સમજવું કે એને જ્ઞાન હોય હોય ને હોય. પહેલી વાત એ કરી કે જ્યારે જ્ઞાન હોય ત્યારે જે આશ્રવો છૂટે છે, આશ્રવોથી નિવૃત્ત થાય છે. અને બીજી વાત એ કે આશ્રવોથી જો નિવૃત્ત થાય છે તો સમજવું કે એને જ્ઞાન છે. એટલે બંને પ્રકારે લઈએ તો જ એ અવિનાભાવી સંબંધ કહેવાય. અવિનાભાવી સંબંધમાં એક વિના બીજું હોય નહીં, બીજા વિના પહેલું હોય નહીં, એને અવિનાભાવી સંબંધ કહીએ છીએ. અહીંયા આશ્રવોથી નિવૃત્તિ સાથે અવિનાભાવી સંબંધ એ જ્ઞાનને છે. એટલે એવા જ્ઞાનને કારણે એવું જ્ઞાન થાય છે એટલે પેલું અજ્ઞાન દૂર થાય છે અને અજ્ઞાનને કારણે થતો પૌદ્ગલિક કર્મનો બંધ પણ હવે થતો નથી. એટલે એ રીતે પૌદ્ગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે. આ વાત આપણે ગઈ વખતે કરી હતી. હવે આ સંબંધમાં ચારે ચાર બોલ છે. એના સંબંધમાં પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એ વાતને આપણે લઈએ અને પછીથી આ ટીકાનો જે બીજો ભાગ છે એને આપણે સમજીશું. તો પ્રવચન રત્નાકર ભાગ ચોથો, પાના નંબર 35, ગાથા 72, ટીકા ઉપરનું પ્રવચન. એમાં શરૂઆતમાં જ વાત કરે છે કે આ આશ્રવો છે તે મલિનતા છે, જળમાં સેવાળ છે તે મળ છે, મેલ છે. તે સેવાળની માફક આશ્રવો મળપણે મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે, અપવિત્ર છે. એને માટે ગુરુદેવ કહે છે કે જુઓ, આશ્રવો એમ બહુવચન છે. આશ્રવો, આશ્રવ એમ નથી કહું, આશ્રવો એટલે પાપ અને પુણ્યના બંને ભાવો એમાં આવી જાય છે. એટલે બંને ભાવો મળપણે છે, મલિનપણે છે એમ અનુભવાય છે, માટે અશુચિ છે. બંને ભાવો કયા? પાપ અને પુણ્યના. એટલે શુભ ભાવ અને શુભ ભાવ બંને ભાવ છે તે આશ્રવ છે, અને એ બંને ભાવો છે તે મલિનપણે છે. કેમ કે આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ છે, ત્રિકાળ જે સ્વરૂપ છે એમાં તો એ રહ્યા નથી, અને એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને આશ્રવ થાય. એમાં જો ગુણ હોય તો આશ્રવો થયા જ કરે, આશ્રવ રહિત દશા થાય જ નહીં. સિદ્ધ ભગવાનને આશ્રવ નથી થતા. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે એવું પર્યાયમાં હવે પ્રગટ થયું છે, માટે હવે એમને કોઈ આશ્રવ હોતા નથી. તો એ મળપણે છે, મલિનપણે છે એમ અનુભવાય છે, માટે અશુચિ છે. એટલે શુભ અને અશુભ બંને પ્રકારના ભાવ. એટલા માટે કહ્યું કે આ રીતે અશુભ ભાવ તો છે જ, પણ શુભ ભાવ એટલે કે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભ ભાવ એ પણ આશ્રવ છે. અને આશ્રવ માત્ર એ મેલ છે, એ બંધનું કારણ છે, એ અશુચિ છે, એ અપવિત્ર છે. ભગવાન આત્મા પવિત્ર છે, એનાથી જુદા આ ભાવો, શુભ ભાવ કે અશુભ ભાવ, એ ભગવાન આત્માને માટે એ ઉપાધિજન્ય ભાવ છે, એ મલિનતા છે, એ વધારાની વસ્તુ છે. ભગવાન આત્મા પરિપૂર્ણ છે, શુદ્ધ છે, નિર્મળ છે, એને બીજા કોઈની જરૂર નથી, અને બીજી કોઈ પણ ઉપાધિ એની સાથે આવે એટલે એ મલિનતા છે. એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, જે બંધનું કારણ છે, એ બંને એને માટે મલિનતારૂપ છે. એ ભગવાન આત્માની પવિત્રતાને ઝાંખી પાડનારા છે, એને અપવિત્ર કરનારા છે. ભગવાન આત્મા ત્રિકાળ પવિત્ર રહે છે, પણ પર્યાયમાં આવી મલિનતા વ્યાપે છે, એટલે એમ કહેવાય અપેક્ષાથી કે ભગવાન આત્માની પવિત્રતાને એ ઝાંખી પાડનારા ભાવો છે. એવા આશ્રવ ભાવો ભગવાન આત્માને હોય નહીં, ભગવાન આત્માને એ ભાવ શોભે નહીં. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, નિર્મળ છે, પવિત્ર છે, એવા પવિત્ર ભગવાન આત્માને આવી મલિનતા પર્યાયમાં પણ શોભે નહીં. એના મૂળ દ્રવ્યમાં તો એ છે જ નહીં, પણ એને પર્યાયમાં પણ આવા આશ્રવ ભાવરૂપ મલિનતા શોભતી નથી. હવે તમે વિચાર કરો કે ભગવાન આત્માનું જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એવા સ્વરૂપનો આપણે વિચાર કરતા હોઈએ ત્યારે પ્રતિમા કેવી હોવી જોઈએ? કોઈ પણ પ્રકારના એની ઉપર આડંબર, કોઈ પણ પ્રકારના શોભે? અહીંયા આશ્રવ ભાવ જે ક્ષણિક એક સમય માત્રના છે તો પણ એ શોભતા નથી, એ મલિનતા જેવા લાગે છે, મેલ રૂપે દેખાય છે. ભગવાન આત્માને હોય નહીં. તો એ સિદ્ધ ભગવાનની આપણે પ્રતિમા બનાવીએ તો એની ઉપર કોઈ પ્રકારે આડંબર શોભે નહીં. એ શુદ્ધ છે, નિર્મળ છે, પવિત્ર છે. એની ઉપર કોઈ પણ પ્રકારે બીજા પદાર્થો તો હોય નહીં, પણ એ પ્રતિમાનો અભિષેક કરવામાં આવે ને તો પણ માત્ર નિર્મળ શુદ્ધ જળથી જ અભિષેક હોય, બીજા કોઈથી અભિષેક પણ કરાય નહીં. આ વાત પણ એટલી જ મહત્વની છે. એટલે દિગંબરમાં પણ ઘણી વાર જાત જાતના અભિષેક લઈને બેસી જાય છે ને એ વાત પણ બરાબર નથી. અને શ્વેતાંબર પ્રમાણે એની ઉપર જે હાર ને મુગટ ને જે કંઈ આભૂષણો ચઢાવવામાં આવે છે એ વાત પણ બરાબર નથી. એટલે બેમાંથી કોઈ સાચા નથી. ભગવાન આત્માનું જો સ્વરૂપ તમારે વિચારવું હોય, જોવું હોય, તો સિદ્ધનું સ્વરૂપ તમારે વિચારવું જોવું પડે. અને સિદ્ધના સ્વરૂપની તમને જેમાંથી ઝાંખી થાય, પ્રતીતિ થાય કે આવું સિદ્ધનું સ્વરૂપ, તો પછી એવી જ મૂર્તિ બનાવવી જોઈએ. શુદ્ધ આત્મા જેવો હોય એવી પ્રતિમા બનાવવી જોઈએ. એને આ બધા આડંબર શોભે નહીં. અહીંયા તો ભગવાન આત્માને નિર્મળ શુદ્ધ પવિત્ર કહ્યો છે. અને એવા પવિત્રને આવા ક્ષણિક ભાવ, દયાદાન વ્રત તપના વિકલ્પ સહિતના ભાવ પણ શોભતા નથી એમ કહ્યું છે. અહીંયા ભાવની અપેક્ષાએ વાત ચાલે છે, કેમ કે જેવા ભાવ છે એવા ભાવે જીવ પરિણમે છે. આત્માનું પરિણમન આ ભાવે થાય છે, એટલા માટે એ વાત કરવી છે. ભગવાન આત્માનું પરિણમન તો શુદ્ધ ભાવે, નિર્મળ ભાવે, સ્વાભાવિક ભાવે, એના જેવા ગુણ છે એવા ભાવે જ થવું જોઈએ. અન્ય ભાવે થાય તો એ મલિનતા છે. આગળ પણ કહ્યું છે કે રાગની ગમે તેવી મંદતાના શુભ પરિણામ હોય, એટલે કે શુભ ભાવ હોય, તો પણ તે મેલા છે, અસૂચિ છે, ઝેરરૂપ છે. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ તેને અમૃતરૂપ કયા હોય તો પણ તે વાસ્તવિકપણે ઝેર જ છે. શુભ ભાવને ક્યાંક કોઈક જગ્યાએ એની વાત કરવામાં આવી હોય અને સારા કયા હોય, સહકારી કારણ કયું હોય, તો ત્યાં પણ એની પાછળની અપેક્ષા સમજી અને વિચાર કરવો. અશુભને ટાળવાની અપેક્ષાએ શુભ ભાવને ક્યારેક કોઈક વખત વ્યવહારથી સારા કયા હોય, અશુભને ટાળવાની અપેક્ષાએ. પણ એથી કરીને એ શુદ્ધ ભાવની અપેક્ષાએ તો હંમેશા મલિન જ છે, એ ક્યારેય અમૃતરૂપ થતા જ નથી. અમૃતનો સાગર ભગવાન આત્મા, એનો સ્વાદ જેને અંતરમાં આવ્યો હોય એવા ધર્મી જીવને જે રાગની મંદતાના પરિણામ હોય, એટલે એવા ધર્મી જીવને જ્યારે શુભ ભાવ વર્તતો હોય, જેણે પોતાના સ્વરૂપમાં જઈને પોતાના સ્વરૂપનો સ્વાદ ચાખ્યો છે, એવો ધર્મી સમ્યક દ્રષ્ટિ જે પોતે વારંવાર પોતાના સ્વરૂપનો સ્પર્શ કરે છે, ત્યાં જાય છે, રહે છે, એવો ધર્મી જીવ, એને રાગની મંદતાના પરિણામ હોય એટલે કે શુભ ભાવ હોય, તો એવા શુભ ભાવ ઉપર આરોપિત કથન કરવામાં આવ્યું છે, એટલે એને આરોપ કરીને વ્યવહારથી અમૃત કયા છે, તો પણ નિશ્ચયથી તો તે ઝેર છે, અશુચિ છે, અપવિત્ર છે. કેમ કે એ બંધનું કારણ છે. નિશ્ચયથી તો એ અપવિત્ર શા માટે છે, કેમ કે એ વધારાની વસ્તુ છે, આત્માની જરૂરી વસ્તુ નથી. આત્માને એવા ભાવની કોઈ જરૂર નથી, એને કારણે આત્માને કર્મનો બંધ પડે છે. એટલે નિશ્ચયથી તો તે ઝેર છે, અશુચિ છે, અપવિત્ર છે. બહુ સરસ રીતે સમજાવી દીધું. શુભાશુભ ભાવ છે એ આશ્રવ છે, અને આશ્રવ ભાવે આ જીવ અનાદિનો પરિણમી રહ્યો છે. દરેક સમયે એ શુભ કે અશુભ ભાવ કરે છે. દરેક સમયે એને શુભ ભાવને કારણે પુણ્યનો બંધ અને અશુભ ભાવને કારણે પાપનો બંધ પડે છે. હવે અહીંયા એક સ્પષ્ટતા કરું, આપણે શિબિરમાં ઘણી વાર કરી છે પણ ફરીથી યાદ કરાવું. કોઈ એમ કહે કે અમે તો કોઈ એવા ખરાબ ભાવ કરતા જ નથી, તો અમને કેવી રીતે પાપનો બંધ પડે? અમે તો સવારથી સાંજ સુધી અમે અમારું નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ, કોઈ જગ્યાએ કોઈ અપવિત્ર ભાવ પણ કરતા નથી, કોઈનું ખરાબ ઈચ્છતા નથી, અને અમારી જેટલી શક્તિ છે એ પ્રમાણે અમે ધર્મ ધ્યાન કરીએ છીએ, તો એમાં પાપ કેવી રીતે થાય? તમે તો કહો છો કે દરેક સમયે તમને પાપ જ થાય. આ જોબ કરવી, ઘરના કામ કરવા, બાળકોને મોટા કરવા, એમાં પાપ કેવી રીતે થાય? આ વાત સમજવા જેવી છે. હા, શુભ ભાવ તો નથી ને, શુભ ભાવ તો આત્માને લક્ષ્ય હોય એ શુભ ભાવ હોય. તીર્થંકર ભગવાન કેવડી ભગવાન, સિદ્ધ ભગવાન અને સાધુ, એમના જેવા જે ભાવ હોય, એમના લક્ષ્ય થતા જે ભાવ હોય, સાધુના જેવા ભાવ હોય એવા ભાવ હોય, મુનિના જેવા ભાવ હોય એવા હોય, અથવા તો એમના લક્ષ્ય અથવા તીર્થંકર ભગવાન કેવડી ભગવાનના લક્ષ્ય એમના તરફનો અહોભાવ જે હોય, એ ભક્તિ ભાવ, વિનય ભાવ, શુભ ભાવ હોય, એ સિવાય બાકીના જે ભાવ રહ્યા એમાં આપણે દયા દાન વ્રત તપના ભાવ કહીએ, એ ભાવ હોય, એ શુભ ભાવ હોય. હવે આમાંના કોઈ પણ ભાવ તમને હોય નહીં તો એ શુભ નથી થતા, તો શુભ સિવાય જે રહ્યું તે અશુભ, શુભ સિવાય બાકી જે રહ્યું તે અશુભ. એટલે જોબ કરવો એ ભાવ કેવો કહેવાય? શુભ તો નથી એટલે અશુભ જ આવે, કેમ કે ત્રીજી કેટેગરી નથી. અશુદ્ધ ભાવની અંદર બે જ કેટેગરી છે, શુભ હોય અથવા અશુભ હોય. જો શુભ નથી તો બાકી જે રહ્યું એ શું થયું? અશુભ જ થયો. જોબ કરવાનો ભાવ, બાળકોને મોટા કરવાનો ભાવ, રસોઈ કરવાનો ભાવ, કાર ચલાવવાનો ભાવ, કોમ્પ્યુટર ચલાવવાનો ભાવ, હિસાબ કરવાનો ભાવ, નોકરી ધંધા ઉપર જવાનો ભાવ, ફેક્ટરી ચલાવવાનો ભાવ, પ્રિન્ટિંગ પ્રેસ ચલાવવાનો ભાવ, આ બધા ભાવ કેવા કહેવાય? શુભ તો નથી ને, તો અશુભ. હજી જો ગળે વાત નહીં ઉતરે, હજી બધાને એમ થશે કે આમાં એક ત્રીજી કેટેગરી હોત તો સારું, તો કંઈ ન્યુટ્રલ ભાવ કહો ને તમે. હજી ઘણાના મનમાં એમ થતું હશે, ઘણાના મનમાં એમ થતું હશે, એટલે એનું પણ આપણે નિરાકરણ કરી લઈએ. આ મહત્વની વાત છે, આ વાત ગળે ઉતરશે ને તો જ પછી શુદ્ધ તરફ જવાશે. ન્યુટ્રલ ભાવ એવો કોઈ હોતો જ નથી. શુદ્ધ ભાવ જે છે તે શુદ્ધ ભાવ છે, એના સિવાયના બધા અશુદ્ધ રહ્યા, અને અશુદ્ધમાં બે જ પ્રકાર હોય, શુભ અથવા અશુભ. નોકરી ધંધાનો ભાવ જે છે તે અશુભ ભાવ કઈ રીતે થાય? તો કે એમાં આત્માનું કોઈ પ્રયોજન છે નથી. એવો ભાવ, નોકરી ધંધાનો ભાવ શેને કારણે થાય છે? રાગને કારણે થાય છે. એ ભાવમાં શું છે? પરનું લક્ષ્ય છે, પરનું લક્ષ્ય છે. અને પરમાં પણ કેવું કે એવું પર, એવું પર કે જેમાંથી આપણને કંઈ પ્રાપ્ત થવાનું નથી, કે એ પર પવિત્ર નથી, એવું પર. પરમાં આપણે તીર્થંકર ભગવાન એ પણ પર છે, પણ એમનું લક્ષ્ય કરી અને વિનયનો ભાવ થતો હોય, સ્તુતિનો ભાવ થતો હોય તો એ શુભ છે. પણ આ તો નોકરી ધંધો કે જેમાં કોઈ પવિત્રતા છે જ નહીં. પવિત્ર તો કોણ છે? જીનેશ્વર ભગવાન પવિત્ર છે, એમની આજ્ઞાને આમાન્યમાં રહેલા એ મહાપુરુષો, સમ્યક દ્રષ્ટિ, મુનિઓ, શ્રાવકો એ પવિત્ર છે, શાસ્ત્રો એ પવિત્ર છે. એમાં જોબમાં, નોકરીમાં, એમાં બધામાં પવિત્રતાનો ક્યાં અંશ છે? એટલે એ રાગનો ભાવ છે, એ આસક્તિનો ભાવ છે, અંદરમાં એમ પડેલું છે કે એને કારણે મને કંઈક મળશે, મને પૈસા મળશે, અને એ પૈસા એ પોતાના નથી, એને પોતાના માનવાનો ભાવ છે. એમાં પરદ્રવ્યમાં કરવાપણાનો ભાવ છે, પરદ્રવ્યને ભોગવવાનો ભાવ છે. એટલે એ બધા ભાવ છે એને કારણે બંધ જ પડે, અને એ શુભ બંધ તો હોય જ નહીં, એમાં શુભ બંધ હોય નહીં, એમાં પાપનો વિશેષ બંધ પડે. પણ ક્યારેક કોઈક વખત શુભ ભાવ અંદર વર્તે કે ભાઈ મારે નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ, અથવા તો બીજાની વસ્તુ છે તો એને હું લઉં નહીં, એને એની છે તો એને પાછી આપી દઉં, એવો ક્યાંક થોડોક શુભ ભાવ હોઈ શકે. બાળકો મોટા કરવા એમાં પણ કઈ રીતે પાપનો બંધ પડે એની વાત પણ સમજીએ કે બાળકો તો મોટા થવાના જ છે. બાળકોને આપણે મોટા કરીએ છીએ એ વિપરીત માન્યતા છે, એ એમના કારણે મોટા થાય છે, એમનું પુણ્ય છે, એ આત્માનું, એટલે એમને શરીરને બધું મળ્યું છે. અને આપણે એવી ઊંધી માન્યતા કરીએ છીએ કે હું કરું છું, હું કરું છું, હું કરું તો જ એ થાય, એટલે એ અભિમાન છે, માન છે, અને એ માન કસાય જ્યારે હોય ત્યારે પાપ જ નો જ બંધ પડે. ત્યાં ક્યારેક કોઈક વખત શુભભાવ પણ હોય છે કે આ તકલીફ આને થાય છે તો એ તકલીફ દૂર કરીએ, પરંતુ પોતાના બાળકો છે છતાં પણ એને કદાચ કોઈક નાના પ્રકારની તકલીફ હોય તે દૂર કરવાનો ભાવ હોય તો એવા એ એટલો શુભ ભાવ પણ હોય, અથવા તો એને કે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટે થઈને આપણે સારું શિક્ષણ કે એને સંસ્કારો આપીએ એવો ભાવ અંદર વર્તતો હોય તો એટલો ભાગ શુભ ભાવ પણ છે. પણ પેલી માન્યતા અંદર પડેલી છે ને કે હું કરું તો જ મારો બાળક આ રીતે થશે, એ મિથ્યાત્વ છે, એ પોતાનું અભિમાન છે, એટલે એમાં પાપનો બંધ પડે. એટલે કોઈ પણ બીજો ભાવ છે જે આપણે પહેલા વાત કરી શુભ ભાવ સિવાયના, એ બધા જ ભાવની અંદર વિશેષતાથી તો પાપનો જ બંધ પડે છે. એટલે એ બધા ભાવો અને મુખ્યતાથી કહીએ તો એને અશુભ ભાવ કહેવામાં આવે. થોડોક અંદર શુભ પણ હોય અને વિશેષતાથી અશુભ હોય માટે એ બધાને અશુભ ભાવ કહ્યા. અને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન અને આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિ, શ્રાવક એ બધાનું લક્ષ્ય કરતા અને એમના પરિણમનને તપાસીને એ પ્રમાણે પુરુષાર્થ કરતા, આત્મા શુદ્ધ છે એવો નિર્ણય કરી અને એવા શુદ્ધ આત્માના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા જે ભાવ વર્તે તે જ શુભ ભાવ કહેવાય. એવો શુભ ભાવ શાસ્ત્રનો અભ્યાસ કરતા પણ હોય, ભગવાનનું સ્તવન કરતા પણ હોય, પૂજા કરતા પણ એવો ભાવ હોય, વ્રતને વિશે પણ એવો ભાવ હોય, એટલે ત્યારે એ બધા શુભ ભાવ કહેવાય. એટલે આવા શુભ ભાવ દિવસ દરમિયાનમાં ઓછા હોય. વિશેષતાથી કેવા હોય? વિશેષતાથી તો આપણે જોબ કરવાના, કાર ચલાવવાના, આમ કામ કરવાના, તેમ કામ કરવાના, આમ અમુકને મળવાના, તેમ મળવાના, જેથી કરીને પૈસા વધારે મળે, પૈસાનું આયોજન કરવાના, આવા જે બધા ભાવ છે એમાં વિશેષતાથી અશુભ ભાવ જ કહેવાય. એટલા માટે એને અશુભ ભાવમાં લેવા અને પેલા જે કહ્યા તે શુભ ભાવમાં લેવા. એટલે ત્રીજો કોઈ ન્યુટ્રલ ભાવ હોતો નથી, બરાબર છે? શુભ અને અશુભ બે પ્રકારે જ અશુદ્ધ ભાવ હોય છે. તો આ અશુદ્ધ ભાવ છે એ બંધનું જ કારણ છે. એમાં પુણ્ય અને પાપના બંધ પડ્યા જ કરે છે, પડ્યા જ કરે છે. નાના મોટા પ્રકારે દરેક સમયે સમયે એને બંધ પડે છે, દરેક સમયે બંધ પડે છે. અને આ કર્તા કર્મની પ્રવૃત્તિ છે. આવી કર્તા કર્મની પ્રવૃત્તિ આશ્રવને કારણે થઈ રહી છે. આશ્રવ એટલે આવા ભાવ, શુભાશુભ ભાવ. એ પ્રવૃત્તિને અટકાવવી હોય તો શું કરવું પડે? એ આશ્રવને અટકાવવા પડે. આશ્રવ ન થાય એટલે સંવર થવો જોઈએ. અને એ સંવર થવા માટેની જ આખી વાત અહીંયા લેવામાં આવી છે. એટલે શુભાશુભ ભાવમાં શુભ ભાવની જે અંદરમાં પડી છે ને, કે શુભ ભાવને કારણે પુણ્ય બંધ થાય ને દેવલોક મળે, એ માન્યતા અંદરમાં પડી છે ને, એને કાઢવા માટે અને શુદ્ધ ભાવમાં જવા માટે વારંવાર ગુરુદેવે એમ કહ્યું કે શુભ ભાવ છે તે બંધનું કારણ છે. અને એ ભાવને ક્યારેક કોઈક અપેક્ષાએ શાસ્ત્રમાં એમ કહ્યા હોય એ મંદ પરિણામ છે, રાગના મંદ પરિણામ છે, તો એને ક્યારેક કોઈક અપેક્ષાએ એને સારા કહ્યા હોય તો એ ખરેખર સારા નથી, એને વ્યવહારથી સારા કયા છે, અશુભની અપેક્ષાએ કોઈક રીતે સારા કયા છે. ખરેખર સારા ભાવ જેને કહેવા હોય તો એ માત્ર શુદ્ધ ભાવ જ છે એમ કહેવામાં આવ્યું. એટલે નિશ્ચયથી તો એ બધા ભાવ જે વ્યવહારથી જેને શુભ ભાવને સારા કયા હતા એ નિશ્ચયથી તો એ ઝેર સમાન જ છે, બંધનું કારણ છે, એ અશુચિ છે, અપવિત્રતા છે. એ બધા ભાવ અપવિત્ર છે. અને એનાથી જુદો ભગવાન આત્મા એ સદાય નિર્મળ છે, અતિ નિર્મળ છે, ચૈતન્ય માત્ર સ્વભાવપણે જ્ઞાયકપણે હોવાથી અત્યંત પવિત્ર છે, અત્યંત શુચિ છે, અત્યંત ઉજ્જવળ છે. એટલે એવા ભાવ સહિત રહેલો ભગવાન આત્મા એમ કહેવામાં આવ્યું. આચાર્ય દેવે આત્માને ભગવાન આત્મા કહ્યો. અત્યંત પવિત્ર છે, અત્યંત શુચિ છે, જ્ઞાન સ્વભાવી નિર્મળ છે, એટલે એને ભગવાન આત્મા કહેવામાં આવ્યો. કેમ કે આચાર્યથી રહેવાયું જ નહીં, એ શુદ્ધતા અને નિર્મળતાની વાત કરતા હતા, એટલે એમનાથી સહજ રીતે એ આત્માને ભગવાન આત્મા કહેવાયો છે. આ 72મી ગાથામાં ભગવાન આત્મા કહેવામાં આવ્યો છે. તો પછી પ્રશ્ન થયો કે તો શું તે હમણાં પણ ભગવાન છે? ભગવાન આત્મા કહ્યો છે ને, એટલે એના વિશે આપણે થોડી વાત સમજશું ને. હા, તે હમણાં પણ ભગવાન છે અને ત્રણેય કાળે ભગવાન છે. વર્તમાનમાં પણ એ ભગવાન આત્મા જ છે, ભૂતકાળમાં પણ ભગવાન આત્મા જ હતો અને ભવિષ્યમાં પણ એ ભગવાન આત્મા જ રહેશે. જે ફેરફાર છે, જે બદલાવું છે, એ તો પર્યાયમાં છે. આત્માનું મૂળ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, એટલે એ ભગવાન છે. જો ભગવાન ન હોય એટલે શક્તિ અપેક્ષાએ એમાં ભગવાન પણ ન પડ્યું હોય, એટલે કે સિદ્ધ સમાન શુદ્ધતા એનામાં ન પડી હોય, તો એ પછી ભગવાન પણ બહારમાંથી તો ક્યાંયથી આવવાનું નથી. એ પ્રગટ થશે કેવી રીતે? અંદરમાં પડ્યું હોય તો પ્રગટ થાય. જે વસ્તુ જેમાં હોય એમાં એ પ્રગટ થાય, એમાંથી એ આવે. બહારથી તો કંઈ આવતી નથી. ભગવાન આત્મા કહેતા એ ભગવાન પણ અંદરમાં પડ્યું છે એ દર્શાવવું છે. એટલે એ ભગવાન પણ પ્રગટશે ક્યાંથી? અંદરમાં હશે તો પ્રગટશે ને. એટલે એ સદા એ ભગવાન આત્મા જ છે. જ્યારે એ પર્યાયમાં એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરશે ત્યારે એને ખ્યાલ આવશે કે અંદરમાં જે વાત હતી એ બહારમાં આવી છે. આચાર્ય દેવે એને ભગવાન આત્મા એમ કહીને શું કર્યું છે? તો એમ કહીને મોહની નિંદ્રામાંથી એને જગાડ્યો છે કે ભગવાન આત્મા એમ કહી અને જીવને મોહની નિંદ્રામાંથી જગાડ્યો છે. અહીંયા એક રૂપક મૂક્યું છે ગુરુદેવે, બહુ સરસ છે, કે જેમ માતા પોતાના બાળકને ઘોડિયામાં સુવાડીને તેના વખાણ કરીને ઊંઘાડે છે ને, કે દીકરો મારો ડાયો, પાટલે બેસી નાયો, એમ આલડા ગાય છે ને, અને એમ કરીને માતા બાળકને ઊંઘાડી દે છે ને એના વખાણ કરીને, તેવી રીતે અહીંયા સંતોએ, મહાપુરુષોએ, જ્ઞાની પુરુષોએ, આવા આચાર્ય ભગવાનોએ શું કર્યું છે? તો કે ભગવાન આત્મા કહીને આપણને બધાને જગાડ્યા છે. ભગવાન આત્મા કહી અને આપણને જગાડ્યા છે કે ભાઈ તું તો ભગવાન આત્મા છો. પેલા બાળકને વખાણ કરીને સુવડાવવામાં આવતો હતો, અહીંયા આપણને જગાડવામાં આવ્યા છે. અને કઈ રીતે જગાડવામાં આવે છે? કરે ઉઠ, ઉભો થા, જાગ, તું તો ભગવાન આત્મા છો. હવે તો આ જાગવાના ટાણા છે, અત્યારે તને ઊંઘવું પાલવે નહીં, નિંદર પાલવે નહીં, એમ કરી અને આપણને જગાડ્યા છે. આમ મીઠા હરડા ગાઈને જીનવાણી માતા, એટલે એ જીનવાણી માતા એને મોહની નિંદ્રામાંથી આ જીવને જગાડ્યો છે. બહુ સરસ રૂપક મૂક્યું છે. તો આશ્રવની વાત કહેતા આગળ કહે છે 36મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે આશ્રવો કહેતા પુણ્ય પાપ બંને એમાં આવી જાય છે. સાત તત્વોમાં આપણે વાત કરી પહેલા જ કે સાત તત્વોમાં જે આશ્રવ તત્વ કયું છે એમાં પુણ્ય અને પાપ ગર્ભિત છે. એટલે નવ તત્વ કયા ત્યાં પુણ્ય પાપને જુદા પાડીને કહેવામાં આવ્યું છે. એટલે સાત તત્વ કહો કે નવ તત્વ કહો. જ્ઞાનીને શુભ અને અશુભ એટલે શુભાશુભ બંને ભાવ આવે છે. જ્ઞાનીને શુભ અને અશુભ, શુભાશુભ બંને ભાવ આવે છે, પરંતુ તેને એનું જ્ઞાનમાં ભિન્નપણે જ્ઞાન વર્તે છે. હવે જો અહીંયા એક પ્રશ્ન થશે, મેં ઘણી વાર કહ્યું છે કે જ્ઞાનીને શુભ ભાવ હોય છે, પણ ત્યાં અશુભ ભાવને ગૌણ કરીને શુભ ભાવ હોય છે એમ કહેવા પાછળનો આશય છે. સમ્યક દ્રષ્ટિને પણ અશુભ ભાવ આવે ના આવે એમ નથી. મુનિને શુભ ભાવ જ હોય છે એવું ઘણી વાર મેં કહ્યું છે કે મુનિને તો શુભ ભાવ જ હોય ને, અશુભ ભાવ ક્યાં હોય? કે એમાં અશુભ ભાવ જે છે એને આપણે એમ કહીએ કે એક સમુદ્ર આખો હોય એની અંદર એક ડોલ પાણી નાખીએ તો એ કેવું કહેવાય? એના જેવું છે. મુનિની દશા હોય એમાં એ જેટલો શુભ ભાવ વર્તો હોય એ શુભ ભાવના પ્રમાણમાં અશુભ ભાવ અંશ માત્ર હોય, અને એ પણ એકદમ અલ્પ હોય. એટલા માટે મુનિને માટે તો હંમેશા આપણે એમ કે મુનિને તો હંમેશા જે પોતાના સ્વરૂપમાં જાય છે, સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે, એને તો હંમેશા શુભ ભાવ હોય, એને અશુભ ભાવ હોય નહીં એમ આપણે કહીએ છીએ. એટલે અહીંયા વિરોધાભાસ સમજવો નહીં. અને સમ્યક દ્રષ્ટિની વાત લઈએ તો એને પણ આપણે જ્ઞાની કહીએ તો એને મુનિના પ્રમાણમાં હજી ક્યારેક અશુભ ભાવ પણ હોય, પણ છતાંય એની દશા કેવી છે એ વાત અહીંયા કરી છે કે જ્ઞાનીને શુભાશુભ બંને ભાવ આવે છે, પરંતુ તેને એનું જ્ઞાનમાં ભિન્નપણે જ્ઞાન વર્તે છે. એ જ્ઞાનની પર્યાયમાં એને પોતાથી જુદા માને છે. એ શુભાશુભ ભાવ જે છે એને પોતે પોતાનું સ્વરૂપ સમજતો નથી, પોતાના ભાવ પણ સમજતો નથી, પોતે એ રૂપે પરિણમે છે એમ સમજતો નથી, પોતાનો સ્વભાવ સમજતો નથી, પોતાનું એમાં કર્તૃત્વ છે એમ સમજતો નથી, પોતાનું એમાં ભોક્તૃત્વ છે એમ સમજતો નથી. એને તો એ પોતાથી જુદા જ માને છે. જ્ઞાનીને શુભાશુભ ભાવ હોય પણ એને એ જ્ઞાનમાં પોતે જુદા જાણે છે, માને છે, શ્રદ્ધે છે, અને એમ જ એનું પરિણમન છે. અતિ નિર્મળ નિજ ચૈતન્ય સ્વભાવનો અનુભવ કરનાર જ્ઞાની, જેને આત્માનો અનુભવ થયો છે એવો જ્ઞાની, એ શુભાશુભ ભાવોને, એ પુણ્ય પાપના ભાવોને એ મેલપણે જાણે છે, આત્માથી જુદા જાણે છે, એ ભાવો બંધના કારણ છે એમ જાણે છે, એ છોડવા લાયક છે, એ અટકવાના સ્થાન છે એમ એ જાણે છે. પુણ્યના ભાવને પણ તે છોડવા યોગ્ય છે એમ જાણે છે, એટલે એને શુભ ભાવ વર્તે છે. તો એને હે બુદ્ધિએ શુભ ભાવ વર્તે છે. જ્ઞાનીને શુભ ભાવ આવે છે તો એ હે બુદ્ધિ એટલે કે આ ભાવ પણ અટકવાનું સ્થાન છે, બંધનું સ્થાન છે, એ છોડવા લાયક છે, શુદ્ધ ભાવમાં જવું છે. શુદ્ધ ભાવની અપેક્ષાએ એ બધા હે છે, ઉપાદેય નથી. હે એટલે છોડવા લાયક, ઉપાદેય એટલે આશ્રય કરવા લાયક. તો આ પહેલા બોલમાં આ રીતે વાત લીધી, એમાં આશ્રવોની મલિનતા બતાવી અને એનાથી ભગવાન આત્મા જુદો છે એ વાત બતાવી, અને હવે બીજા બોલમાં આશ્રવોની વિપરીતતા બતાવવી છે. આપણે મૂળ ગાથામાં એ વાત આવી ને, પહેલું શું હતું? અપવિત્રતા હતી, અશુચિ હતી, અને પછી એ વિપરીતતા છે, એ વિપરીત છે. હવે વિપરીતતાની વાત જે છે તે બીજા બોલમાં કરી છે. એ વાત વિપરીતતાની વાત ગુરુદેવે જે રીતે કરી છે એને આપણે સમજીએ, બહુ સરસ વાત છે બધી. એની સાથે જે બીજી વાત આવે છે એને લીધે થઈ અને કેટલીક વાર આપણને મનોમંથન ચિંતન ચાલુ થઈ જાય, આત્મામાં જવાય એવી વાતો હોય છે. જો હવે બીજા બોલની વાત છે. બીજો બોલ શું છે કે આશ્રવોને જડ સ્વભાવપણું છે. આશ્રવોને શું છે? જડ સ્વભાવપણું છે, અને એવું જડ સ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ્ય છે. બીજા એને જાણે એટલે આ આત્મા એ આશ્રવને જાણે કે આ શુભ ભાવ અશુભ ભાવ છે, એ બંધનું કારણ છે, એવો આશ્રવ છે એને જાણે. પણ એ આશ્રવો પોતે કંઈ જાણવા વાળા નથી, માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવ વાળા છે. શુભ રાગ હો કે અશુભ રાગ હો તે બંને અચેતન છે, તે નથી જાણતા પોતાને કે નથી જાણતા બીજાને પરને. તેઓ બીજા વડે જણાય છે, બીજા વડે જણાવવા યોગ્ય છે. કયા ભાવ? શુભ અને અશુભ બંને ભાવની વાત કરી છે, આશ્રવની વાત કરી છે. એ આશ્રવો પોતે કંઈ પોતાને પણ જાણતા નથી કે બીજાને પણ જાણતા નથી, પણ બીજાઓ દ્વારા એ જણાઈ શકે તેવા છે, બીજાઓ દ્વારા જણાવવા યોગ્ય છે. ગુરુદેવ કહે છે કે એવો શુભ ભાવ કે જે ભાવે તીર્થંકર નામ ગોત્ર બંધાય એવું શરીર મળે. તીર્થંકરનું શરીર કેવું હોય? પરમ ઔદારિક શરીર હોય, એવું ગોત્ર હોય, એવું એ બધું શેને કારણે હોય? તીર્થંકર નામ ગોત્રની વાત છે ને, તો કર્મની વાત છે. નામ કર્મ અને ગોત્ર અગાથી કર્મ થયા ને, એ કર્મ બંધાય છે એને કારણે કે તીર્થંકર નથી થતા. લોકોને બિચારાને ખબર નહીં, ભોળા લોકોને. એટલે જયારે ગુરુદેવે આવું કહ્યું હોય કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ છોડવા લાયક છે, ત્યારે ઊંચા નીચા થઈ જાય. ફિનિક્સની પ્રતિષ્ઠામાં એક ભાઈ મારી બાજુમાં બેઠા હતા, હિન્દી ભાષી ભાઈ, અને ત્યાં જન્મ કલ્યાણક વખતે ત્યાં અભિષેક કરતા હતા બધા, અને એ વખતે ચાલતું હતું ત્યારે આ વાત આવી. ગુરુદેવના પ્રવચનનો કોઈ ભાગ ત્યારે ત્યાં મૂક્યો હતો કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ છોડવા લાયક છે. તમને પેલા ભાઈ કહે કે દેખો દેખો ક્યાં બતાતે હૈ. ગુરુદેવે આ વાત કરી એટલે એ ક્યાં બતા રહે, ક્યાં બતા રહે, એસી વાત કર રહે. તીર્થંકર બનતે વાળા વાલી બાત હૈ, ઉસમે ભી એસી વાત કર રહે, ક્યાં ધર્મ હૈ ઇસમે. ઉકળી ગયા. હવે ત્યાં સુસવાટા મારતો પવન હતો અને એટલો સમય પણ ન હતો કે જેને આખી વાત જેથી હું એમને સમજાવી શકું. બિચારા ભોળા એ સમજતા નહોતા કે તીર્થંકર નામ ગોત્ર જો ચાર અઘાતી કર્મ છે, આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય, એ કર્મ છે, કર્મની પ્રકૃતિ છે, એનાથી કઈ તીર્થંકર નથી થવાતું. તો બિચારા ગાંડા માણસો ભોળા માણસો કાંઈ સમજે નહીં, કર્મ દ્વારા તીર્થંકર નથી થવાતું. તીર્થંકર તો કઈ રીતે થવાય? તીર્થંકર કઈ કર્મથી થવાય છે? તીર્થંકર પણ જો કર્મને કારણે હોય તો એ વસ્તુ તો પાછળથી પણ રહે છે, પહેલા પણ હતી ને પછી પણ રહી. એટલે કે બારમા ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને તેરમું ગુણસ્થાન આવ્યું અને કેવળ જ્ઞાન થયું તીર્થંકર ત્યારે કહેવાય ખરેખર. તો એવું થયા પછીથી એ પેલા કર્મો તો રહે છે, એટલે એ કર્મો પહેલા પણ હતા, એટલે એમાં તો કોઈ ફેર પડતો નથી. એ જે તીર્થંકર નામ ગોત્ર એટલે અતિશયો વગેરે અને જે શરીર વગેરે આ બધું તો પહેલેથી જે જન્મથી છે એટલી બધી વસ્તુઓ તો બધી, એ કંઈ તીર્થંકર પણ નથી. તીર્થંકર નામ ગોત્ર કહેતા એ કર્મની પ્રકૃતિ દર્શાવી છે કે એવું પરમ ઔદારિક શરીર જે જીવ તીર્થંકર થઈ અને આ ભવે મોક્ષ જનાર છે એને એવું મળે છે, એવું એનું ગોત્ર હોય છે. એટલે એ તો શુભ બંધ છે, ઉત્કૃષ્ટ પુણ્યનું પરિણામ છે. ચક્રવર્તી પદ મળે તો ચક્રવર્તી પદ મળ્યું અને એ મોક્ષે જવાના છે કેવળ જ્ઞાન પ્રગટ કરીને, તો જે ચક્રવર્તીપણું જે મળ્યું, રાજ મળ્યું, ચક્રવર્તી થયા એવું બળ, એવું શરીર મળ્યું, એ બધું કર્મને કારણે મળે છે. પણ જે મોક્ષે જવા માટેનો જે પુરુષાર્થ કેવળ જ્ઞાનનો પુરુષાર્થ છે એ કંઈ કર્મને કારણે નથી થતો, એ એમનો પુરુષાર્થ જુદો છે. તીર્થંકર થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એ પોતાના પુરુષાર્થથી સ્વરૂપમાં સ્થિર થઈને થાય છે, એમાં કંઈ એ પેલું પુણ્ય નથી કામ આવતું. એટલે પુણ્ય વસ્તુ શું છે અને પુરુષાર્થ શું છે, શુદ્ધ ભાવ એ પુરુષાર્થ છે અને શુભ ભાવ જે છે એ બંધનું કારણ છે. આ વાત સમજાનો હોય એટલે એને એમ થાય કે તીર્થંકર ભાવની વાત કરી, તીર્થંકર જે ભાવે તીર્થંકર નામ ગોત્ર બંધાય એવા પુણ્યની વાત કરી ને એને પણ છોડવા લાયક કહી દીધું, એટલે એમના મગજમાં એ વાત ભાઈને બેસી નહીં. હજી ઘણાને નહીં બેસતી હોય, પુણ્ય છે ભાઈ, પુણ્ય કઈ તીર્થંકર પણાનું કારણ નથી, કેવળ જ્ઞાનનું કારણ નથી. એવું પુણ્ય ન હોય અને એવું પુણ્ય તીર્થંકરને જે પુણ્ય છે જેને કારણે એવું નામ ગોત્ર બાંધ્યું છે એ ન હોય તો પણ કેવળ જ્ઞાન થઈ શકે છે. તીર્થંકર કેટલા થયા વર્તમાન? 24 માં 24 તીર્થંકર થયા અને એમની સાથે 24 તો જે તીર્થંકર થયા એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને એ મોક્ષ સિધાવ્યા. પણ એમની સાથે બીજા કેવળ જ્ઞાનની કેટલા થયા, જેમને કેવળ જ્ઞાન થયું એવા કેટલા? એમના ગણધરો અને ગણધર ન થયા હોય એ સિવાય કેટલા મુનિઓ કે જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, ઋષભદેવ ભગવાનની સાથે કેટલા બધા 4000 સાધુ વૈદિક શાલીથી તે સાધુ થયા હતા. હવે એમાંથી કેટલા બધા જીવો મોક્ષે ગયા કેવળ જ્ઞાન પ્રગટ કરીને? એટલે કે એમને કંઈ એવું પુણ્ય હતું નહીં કે એ તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હોય એવું પુણ્ય હતું નહીં, છતાં કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરવું એ વસ્તુ જુદી છે. તીર્થંકર થયા વિના કેવળ જ્ઞાન પ્રગટ થાય અને કેવળ જ્ઞાન થાય એ કેવળી એ સિદ્ધ થાય, એ સિદ્ધમાં અને જે તીર્થંકર થઈ અને સિદ્ધ થયા હોય એમાં કોઈ ફેર નથી. સિદ્ધ બધા સરખા, બધા શુદ્ધ આત્મા જ છે. એટલે એ વાતને જે સમજ્યા જ નથી ને, શાસ્ત્રનો જરાય અભ્યાસ ન હોય ને, એને બિચારાને આવા પછી પ્રશ્ન થાય. એટલે એ એક એક આ શું વાત કરે છે, એટલે આ સાવ વિરોધી થઈ ગયા. સોનગઢની વાત બધી ખોટી એ વખતે જે બોલતા હતા ત્યાં, તો અહીંયા વાત આ આવી એટલે આ એક આપણે સ્પષ્ટતા લીધી. અહીંયા તો વાત એ ચાલી રહી છે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય કે જે ભાવે ઇન્દ્ર આદિ પદ મળે તે ભાવ શુભ ભાવ એ પણ કેવો છે? એ ભાવ પણ અચેતન છે, જડ છે. કેમ કે કોઈ પણ ભાવ, શુભ કે અશુભ ભાવ જે આશ્રવ છે એ પોતે ચેતન નથી, એ જ્ઞાન કરી શકતો નથી, એ પોતાનું કે પરનું જ્ઞાન કરતો નથી, માટે એ અચેતન છે. એ બીજાને જણાય તેવો છે, બીજાને એટલે પોતાને ભગવાન આત્માને જણાય એવો છે, પણ એ ભાવ જે છે એ પોતે ચેતન નથી, એટલે એનાથી બંધ જ થાય છે. પુણ્ય પાપના ભાવમાં ચૈતન્યના પ્રકાશનું નૂર નથી, એટલે ચેતના નથી. પુણ્ય પાપના ભાવમાં ચેતના નથી, એમાં જ્ઞાનનું કિરણ નથી. પુણ્ય પાપના ભાવ તો અંધકાર છે, એ પછી ગમે તેવા શુભ ભાવ હોય તો પણ તે તો ચેતનથી શૂન્ય છે. દયાદાન ભક્તિ આદિના પરિણામ જે છે એ શુભ પરિણામ છે, પુણ્યનો બંધ થાય છે, એ બધું જે છે એ ચેતનથી શૂન્ય છે. તેવો સ્વ અને પરને જાણતા પણ નથી, એટલે એ જડ છે. એ ચેતન દ્વારા જણાય છે પણ એ પોતે ચેતન નથી, એટલે ભગવાન આત્મા ચેતનથી એ જુદા છે. એ બીજી વાત આ અહીંયા લેવામાં આવી. પહેલી વાતમાં એ અપવિત્ર છે આશ્રવો, અને બીજી વાતમાં એમ કહ્યું કે એ અચેતન છે, જડ છે, એમ એને કહેવામાં આવ્યું. અને અહીંયા પારા નંબર 37 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા તો પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી પોતે જ્ઞાતા ચેતક છે, માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો જ છે. ચૈતન્યથી અનન્ય સ્વભાવ એટલે અન્ય નહીં તે અનન્ય, અનન્યની સંધિ છે એને જુદી પાડીએ તો અન્ય નહીં, અનન્ય, અન્ય નહીં તે એટલે જુદું નહીં તે. ચેતનથી ભગવાન આત્મા જુદો નથી, ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો છે. આત્મા સદાય વિજ્ઞાન ઘન સ્વભાવી છે. વિજ્ઞાન ઘન એટલે જ્ઞાનનો ઘન પિંડ, ઘન સોલિડ આપણે જે કહીએ છીએ તે ઘન, ઘન પિંડ છે, નિબિડ નકોર છે, એટલે એમાં ક્યાંય જગ્યા નથી, અવકાશ નથી. અને ત્રણેય કાળ એવો નકોર છે કે એમાં પરનો કે રાગનો પ્રવેશ થઈ શકતો નથી, ક્યાંય અવકાશ જ નથી ને એમાં પ્રવેશ ક્યાંથી થાય? આપણે કહીએ છીએ ને કે આત્માના મૂળ સ્વરૂપમાં કંઈ વ્યાપતું નથી, આપણે અગાઉ વાત આવી ગઈ છે. એ કેમ નથી વ્યાપતું કે પોતે એવો ઘન છે, એમાં કોઈ અવકાશ નથી, જગ્યા નથી કે એમાં બીજું કંઈ આવીને વ્યાપી શકે. એમાં પરનો કે રાગનો કોઈ પ્રવેશ થઈ શકતો જ નથી, એવો એ ઘન છે. અને ઘન એટલે વિજ્ઞાન ઘન, વિશેષતાથી જ્ઞાન સ્વભાવપણે રહેલો એ વિજ્ઞાન ઘન છે. અને એવા વિજ્ઞાન ઘન સ્વભાવપણે હોવાથી પોતે જ જ્ઞાતા છે, પોતે જ ચેતના સ્વરૂપ છે, પોતે ચેતક છે. જ્ઞાતા 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 જ્ઞાન કરવા વાળો છે, પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. પોતાનો વિજ્ઞાન ઘન સ્વભાવ હોવાથી પોતાને જાણે છે અને જે રાગ થાય છે તેને પણ જાણે છે. એટલે એ ભગવાન આત્મા વિજ્ઞાન ઘન ચેતન સ્વભાવી છે. પર પદાર્થના અનંત ભાવોને જાણવા છતાં પરનો અંશ એમાં પ્રવેશતો નથી, રાગ એમાં પ્રવેશતો નથી, કોઈ પર પદાર્થનો કે પર ભાવનો એમાં પ્રવેશ થઈ શકતો જ નથી. એ વિજ્ઞાન ઘન આનંદ સ્વભાવી ભગવાન આત્મા ચેતન છે, અનંત ગુણોનો પિંડ છે. પર પદાર્થના અનંત ભાવ, કેટલાય પદાર્થો અને દરેક પદાર્થનું જે જુદા જુદા પ્રમાણે જુદી જુદી રીતે એના જેવા ગુણો પડ્યા છે એ પ્રમાણે જે પરિણમન છે એ એનો ભાવ. સોનું સોના રૂપે પરિણમે, ચાંદી ચાંદી રૂપે પરિણમે, લોઢું લોઢા રૂપે પરિણમે, માટી માટી રૂપે પરિણમે, એટલે એ એનો ભાવ. એટલે એવા પદાર્થના ભાવ, અનંત પદાર્થો અને અનંત પદાર્થના અનંત પ્રકારના ભાવો, એ બધા ભાવોને ભગવાન આત્મા જાણે પણ એમાંનો એક પણ ભાવ ભગવાન આત્મામાં પ્રવેશે નહીં, વ્યાપે નહીં, એવો ભગવાન આત્મા વિજ્ઞાન ઘન આનંદ સ્વરૂપ છે. એટલે એવા વિજ્ઞાન ઘન આત્માથી પેલા આશ્રવો છે તે તો તદ્દન ભિન્ન છે. આવો વિજ્ઞાન ઘન સ્વરૂપ આત્મા પોતે જ ચેતક છે, જાણવા વાળો છે. તેથી શુદ્ધ ચૈતન્યથી જુદો નહીં તેવો અનન્ય એકરૂપ સ્વભાવ વાળો છે. જ્યારે રાગાદી વિકાર પોતે પોતાને પણ જાણતા નથી, પરને પણ જાણતા નથી, એવા અચેતન જડ છે. અને એવા અચેતન હોવાથી એ ભગવાન આત્મા જે ચેતન છે એનાથી જુદા છે, એ બંને જુદા પડે છે. આ પ્રમાણે ભેદ જ્ઞાન કરીને કે આ ભગવાન આત્મા ચેતન અને આ બધા આશ્રવો તે જડ, એમ ભેદ જ્ઞાન કરીને શુદ્ધ ચૈતન્યના લક્ષ્યે પરિણમતા જે જ્ઞાન થાય છે એનાથી કર્મબંધન અટકે છે. આમ જ્ઞાનને કારણે, જ્ઞાન માત્ર જ એક વસ્તુ એવી છે, ભેદ જ્ઞાન કરવાથી જ, એવા ભાવે પરિણમવાથી જ, એટલે કે જ્ઞાન માત્ર ભાવે પરિણમવાથી જ આશ્રવો થતા નથી અને બંધ પડતો નથી. એટલે બંધનને અટકાવવાનો, કર્મબંધને અટકાવવાનો, કર્મબંધના નિરોધનો એકમાત્ર ઉપાય આવું ભેદ જ્ઞાન છે, આશ્રવો અને ભગવાન આત્માનું. તો એ જ માત્ર બંધને અટકાવવાનો એકમાત્ર ઉપાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. આ બે બોલનો આપણે વિસ્તાર કર્યો અને ઘણી બધી વાતો સાથે સાથે આપણે સમજ્યા છીએ. 72મી ગાથા બહુ મહત્વની છે, હજી પણ આપણે આગળ વિસ્તાર લઈશું. પૂજ્ય ગુરુદેવનો ઘણો ઉપકાર છે, 72મી ગાથા ઉપર ના પ્રવચનમાં બીજી પણ કેટલી બધી સ્પષ્ટતાઓ કરવામાં આવી છે, એ બધી આપણે સ્વાધ્યાયમાં લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા કૃપાળુદેવનું પદ સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત